ખાલી વિકલ્પાત્મક ખેડમાં અટકી ન જઈને એ ભાવોથી રહીત પોતાના શુદ્ધાત્માનો આશ્રય લેવો, સમજાય છે, અને પોતાના આત્મામાં લીન થવું, પોતાના આત્માનું લક્ષ્ય કરવું, એનું નામ છે નિશ્ચય પ્રતિગ્રહ. આપણે અનાદિકાળથી આજ સુધી વ્યવહાર પ્રતિક્રમણ તો બહુ વાર કર્યા, જો કે વ્યવહાર નામ ન પામે પણ તો પણ એક ઉપચારથી કરીએ તો આપણે 10 લક્ષણમાં કરવાનું પ્રતિક્રમણ કરીએ. કેટલા દિવસ કરીએ પ્રતિક્રમણ? ઘણા આપણે તમારામાં પ્રતિક્રમણ હોય, ઘણા આપણને કહેતા આવ્યા તમારા પ્રતિક્રમણ સામાયિક હોય, બધું હોય કેમનો હોય, બધું હોયની સાથે બધું યથાર્થ હોય, સાચા અર્થોમાં હોય, બરાબર છે. તો પહેલા તો તમને સમજાયું વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ એટલે શું? ઉપમાન બે વાર છે. નિશ્ચય પ્રતિક્રમણ એટલે સરસમાંથી એકદમ કીધું, નિશ્ચય પ્રતિક્રમણ એટલે પોતાના આત્મામાં લીન થવું. ક્યારે થઈ શકશે? કે રાગાદી ભાવથી છૂટશે ત્યારે. અને વ્યવહાર પ્રતિક્રમણ એટલે બોલો રાગાદી ભાવનો ભેદ. ખ્યાલ આવે? જગતના જીવોને પાપ કર્યા પછી, સમજાય, ખોટા કામ કર્યા પછી, ખોટા ભાવ કર્યા પછી, ખોટો અભિપ્રાય પુષ્ટ કર્યા પછી, કોઈનું ખોટું વિચાર્યા પછી, કોઈનું ખોટું કર્યા પછી, કોઈને નીચો દેખાડ્યા પછી, સમજાય, જગતના જીવોને તો ખેદ પણ નથી થતો. સમજાય કે ખેદ પણ નથી થતો. અહીંયા તો ખેદ થવો કે ઓહો, જે જ્ઞાન વ્યવહાર પ્રતિક્રમણ કરે, સાચું વ્યવહાર પ્રતિક્રમણ જ્ઞાનીઓ કરે, મુનિરાજો કરે. કાંઈ પણ ભૂલ થાય ને તો આચાર્ય પાસે જઈને પ્રતિક્રમણ કરે, કરે કે નહીં? ખ્યાલ આવે ને કે અમારા ત્યાં દોષ થઈ ગયો, અમારા ત્યાં ભૂલ થઈ ગઈ, અમે આ ભાવમાં અટકી ગયા, ભોજન કરતી વખતે અમને ભોજનનો રસ આવી ગયો, અમે વિકલ્પમાં અટકી ગયા, સમજાય છે. કોઈ રસ્તામાં કોઈ સાથે વાદ વિવાદ થઈ ગયો, રીતે મંત્રીઓ સાથે થયો હતો, કયા મુખી રાખ્યો? શુદ્ધ સાગર નહીં રાખ્યો, હે, હવે આવશે ને રક્ષાબંધન, શુદ્ધ સાગર મુખી રાખ. તો એમને જે પણ ચર્ચા થઈ મંત્રીઓ સાથે, ચાલીને કીધું, પછી એમને પાસે ત્યાં જઈને ઉભા રહેવાનું કીધું આખી રાત. તો એ પ્રકારે જે વ્યવસ્થા છે, ગુરુ શિષ્ય વચ્ચે, ગુરુ શિષ્ય જે આપણે એને બરાબર સમજી શકીએ કે ગુરુ અને શિષ્ય વચ્ચે જે પ્રતિક્રમણની વ્યવસ્થા છે, એ ગુરુ પાસે જઈને શિષ્ય પ્રતિક્રમણ કરે, તે વ્યવહાર પ્રતિક્રમણ, બરાબર છે. પોતાના દોષોને વ્યક્ત કરે. આપણે શું કહીએ? દોષોને, આપણા દોષોને શું કહીએ આપણે? અને ગુણોને શું કહીએ? અને બીજાના શું કરીએ આપણે? બીજાના દોષોને જોવામાં આપણે હોશિયાર, બીજાના ગુણ ગુણ નહીં થાય. બીજા 99 ગુણ હશે અને 1 દોષ હશે, એનો દોષ દેખાશે, 99 ગુણ નહીં દેખાય. પણ સમજાય છે, ખ્યાલ આવે છે. અને અહીંયા તો 99 દોષ હોય અને 1 ગુણ હોય ને બીજામાં, એક ગુણ, તે ગુણ મુખ્ય કરો, 99 દોષ ગૌણ કરો. ભાઈ સમજાય છે? હા, ગુણગ્રાહી બનો, કે ગુણગ્રાહી બનો, ગુણગ્રાહી બનો, ખ્યાલ આવે છે. તો એ રીતે પ્રતિક્રમણની વાત આપે છે. નિશ્ચય વ્યવહાર પ્રતિક્રમણ છે, બે જીવ વચ્ચે જે પ્રતિક્રમણ થાય એ વ્યવહાર પ્રતિક્રમણ, અને એકની અંદર, સમજાય છે, પર્યાય દ્રવ્યમાં ઘડી જાય અને દ્રવ્યમાં લીન થઈ જાય, એ નિશ્ચય પ્રતિક્રમણ, બરાબર છે. હવે આજે આવી વાત અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન, બહુ સરસ શરૂઆતમાં જે વાત આવી એ આ ગાથા સંબંધી. તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનમાં શું લીધું? હવે અપ્રત્યાખ્યાન આપણે પછી સમજે, અપ્રતિક્રમણ સમજે, પછી એ રીતે અપ્રત્યાખ્યાનને સમજીએ. બહુ સરસ ખુલાસો મુદ્દેથી કહ્યો, અપ્રતિક્રમણના બે ભેદ છે, દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણ. પહેલા આપણે પ્રતિક્રમણના બે ભેદ છે, નિશ્ચય પ્રતિક્રમણ અને વ્યવહાર પ્રતિક્રમણ. મારી આ ગાથા થઈ જશે કાલે, એટલો ઓછો કાઢી એટલે આ ગાથા આપણી આવવાની છે ને, સમજાય છે. તો નિશ્ચય પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ એ પ્રતિક્રમણના ભેદ, અને અપ્રતિક્રમણના ભેદ દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણ. એટલે તો અપ્રતિક્રમણ એટલે શું કીધું? આજે બધું છે પાછળ ન હતું, તેમાંથી પાછળ ન હતું સંયોગોથી, સંયોગોથી તેનાથી પાછળ ન હતું, પોતાના રાગાદી ભાવોથી પાછળ ન હતું, એના એમાં ને એમાં રોકાઈ ગયું. કોઈ સમજાય છે? એમાં ને એમાં નિમ કર્તૃત્વ, એકત્વ, અમમત્વ, રૂચિ, એમાં એમાં જોડાયા રાખવું, એને લંબાવા, સમજાય છે, એમાં ને એમાં અટકીને રહેવું, એનું નામ અપ્રતિક્રમણ, બરાબર છે. હવે એના બે ભેદ કયા કહેવાય છે? દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણ. તો દ્રવ્ય પ્રતિક્રમણ શું લીધું થાય છે? શું લીધું દ્રવ્ય પ્રતિક્રમણ? હા, જે બાહ્ય ના બધા નિમિત્તો છે ને, બાહ્ય ના નિમિત્તો, એ બાહ્ય ને સંયોગ છે. બાહ્ય જે નો કર્મ છે, બાહ્ય જે દ્રવ્ય કર્મ નો ઉદય આવે છે, એ બધું છે દ્રવ્ય અપ્રતિક્રમણ, એટલે નિમિત્ત. નિમિત્ત લીધા, નિમિત્ત કે જેના આશ્રયથી શું કરે છે જીવ, એના લક્ષ્ય, એના લક્ષ્ય શું કરે છે જીવ, કે પોતાના ભાવોમાં જે રાગાદી ભાવ ઉત્પન્ન કરે છે એનું નામ છે ભાવ અપ્રતિક્રમણ. અને એટલે માટે એ દ્રવ્ય અને ભાવ વચ્ચે, એ સંયોગ અને સંયોગી ભાવ વચ્ચે, એ ઉદય અને ઓદૈક ભાવ વચ્ચે, એ પર વસ્તુ અને આત્માના વિકારી ભાવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધની સ્થાપના કરી. દ્રવ્ય ભાવ સમજાયું, નિમિત્ત નૈમિત્તિક સમજાયું. કારણ કે અહીંયા નૈમિત્તિક ભાવ જે રાગ નો થયો, એ કોઈને ને કોઈ નિમિત્ત ના લક્ષ્ય, એટલે કે સંયોગ ના લક્ષ્ય થયો ને, યા તો રાગ નો ભાવ થયો, યા તો કોઈ પરને જોઈને દ્વેષ નો ભાવ થયો, યા તો પરને જોઈને ગમાનો ભાવ થયો, પરને જોઈને અગમાનો ભાવ થયો. આપણે કહીએ છીએ શું, આપણી પાસે વ્યાપાર શું છે, ધંધો વિગત જાય દિન રાત શુભ શુભ ભાવો કે મેરા વ્યાપાર ચલા કરતા. તો દિન રાત આ શુભાશુભ ભાવો જે છે એમાં જ જીવ શું કરે છે, નિરંતર એમાં ને એમાં ભ્રમર ભ્રમર ભ્રમર, સમજાય છે, એમાં ને એમાં એમાં ને એમાં એમાં ને એમાં જીવ શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ ભાવ રૂપે પ્રણમ્યા કરે છે. તો એનું નામ છે ભાવ અપ્રતિક્રમણ. અને કોના, અને એનું નામ અહીંયા નૈમિત્તિક અને બહારમાં સંયોગ. આ માઇક છે, આ માઇક શું છે, દ્રવ્ય છે, પરદ્રવ્ય છે, સંયોગ છે. તો આના ઉપર પણ આરોપ આપવામાં આવ્યો, આને પણ દ્રવ્ય અપ્રતિક્રમણ કહી દીધું. ખરેખર આમાં કઈ અપ્રતિક્રમણ પ્રતિક્રમણ થાય છે, આમાં થાય છે. જેમ આપણે વાત કરી હતી ને પ્રતિક્રમણ અપ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન, તો આ બધા જે આ છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે કે પરદ્રવ્ય છે. આત્માની એક સમયની પર્યાય અપ્રતિક્રમણ કરે છે, પર્યાય અપ્રતિક્રમણ એ રાગાદી ભાવ, બંધ ભાવ, આશ્રય ભાવ, ઉદય ભાવ, તે કરે છે કોણ, પર્યાય. તો પ્રતિક્રમણ કોણ કરશે, પર્યાય. અપ્રતિક્રમણ કોણ કરે છે, પર્યાય. તો પ્રતિક્રમણ કોણ કરે છે, પર્યાય. તો અપ્રતિક્રમણ કોના લક્ષ્ય થાય છે, તો પ્રતિક્રમણ કોના લક્ષ્ય થશે, સિમ્પલ કરી નાખો ને. જો એક્ચ્યુઅલી તો એક્ચ્યુઅલી આખું જીનાગમ અને બધી જ ગાથાઓ આ ત્રણ આધાર ઉપર આધારિત છે, પરદ્રવ્ય, પર્યાય, સ્વદ્રવ્ય. હવે તમે એમાં 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 જેટલો પણ વિસ્તાર કરી શકો એટલો વિસ્તાર કરો, બરાબર. પરદ્રવ્ય, પર્યાય અને સ્વદ્રવ્ય. તો પર્યાય અને સ્વદ્રવ્યને ભેગો કરો તો પ્રમાણનું દ્રવ્ય, અને એની બહાર જો તો જગતની આખી વસ્તુઓ, પોઈન્ટ સમજાય છે. તો એનું લક્ષ્ય કરશો તો અપ્રતિક્રમણ, અને સ્વરૂપનું લક્ષ્ય કરશો પ્રતિક્રમણ. આટલું ખ્યાલમાં આવ્યું, બરાબર છે. પછી જોઈએ કે ભૂતકાળના ભાવોથી પાછા વળવું અને ભવિષ્યમાં આવા ભાવ નહીં થાય, સમજાય કે એવી ભાવના ભાવી કે ભવિષ્યના પ્રણામ અને ભૂતના પ્રણામને લઈને અપ્રતિક્રમણની અને અપ્રત્યાખ્યાનની વાત કરી હતી. ગાથા આવે છે, સમજતા જીવન પર આવે છે. જ્ઞાન, હા, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન શેમાં થાય છે, સમજાય છે, પ્રત્યાખ્યાન શેમાં થાય છે, પ્રતિક્રમણ શેમાં થાય છે, જ્ઞાનમાં થાય છે. જ્ઞાનમાં એ રાગાદી ભાવની પાછો હતો ને, ભેદ જ્ઞાન કોને કહ્યું, જ્ઞાન. રાગ તો છૂટો પડીને જ્ઞાય ભાવમાં આવ્યો કોણ, જ્ઞાન. ઉપયોગ ભાવમાં જળતો હતો, અંદરમાં જળ્યો, તો એ જ્ઞાન, એ જ્ઞાન જ ખરેખર પ્રતિક્રમણ છે, એ જ્ઞાન જ ખરેખર પ્રત્યાખ્યાન. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર. તો દ્રવ્ય પ્રતિક્રમણ, દ્રવ્ય અપ્રતિક્રમણ, ભાવ અપ્રતિક્રમણ, બરાબર. અને એમાં શું લગાવ્યું, નિમેષ નૈમિત્તિક સંબંધ લગાવ્યો. નિમિત્ત કોણ, જે નિમિત્ત કોણ, પરદ્રવ્ય. અને નૈમિત્તિક કોણ, મારા વિકારી ભાવ, મારા વિકારી ભાવ, એટલે કે હું વિકારી ભાવ રૂપે પરિણમી તો આ પરદ્રવ્ય ઉપર નિમિત્ત નો આરોપ આવશે, અધરવાઇઝ પરદ્રવ્ય તો. અચ્છા, આ માઇક આપણને રાગ કરાવે છે, બોલો. બહુ સરસ, આમ કેટલી લોજિક થી વાત થાય છે કે નહીં, પોઈન્ટ સમજાય છે કે આ માઇક શું છે, જે માઇક સંયોગ છે.
આ તો પૂર્વનો પિંડ છે, સ્કંદ છે, લોકનું દ્રવ્ય છે. આજે ગુરુજીથી ખબર છે પછી એક લાઈન બોલ્યા, શરીર તો જગતની ધૂળ છે. હા બોલો, એટલું ભેગું આપ્યા. શરીર શું છે? તો કે જગતની ધૂળ છે. આ જગતની ધૂળ એટલે રક્ષણો, પરમાણુઓ, સમજાય છે? આજે આ શરીર વિચાર એ મને વિચાર આવતો હતો, આજે આ શરીર રૂપે આ સ્કંદ કરવું છે. હા, પછી જયારે આત્મયાથી નીકળી જશે અને ઘરવાળા શરીરને બારી આવશે, મળી જશે, તો આ જ પરમાણુઓ, આ જ રક્ષણો જે આજે આ શરીર રૂપે દેખાય છે, અમીરે એ જ રક્ષણો, સમજાય છે? બીજા બધા અન્ય સ્કંદ રૂપે કે વર્ણ રૂપે એ પરણવું. ખ્યાલ આવે? તો બંધ વિકાર નો ભાવ સમજાય છે? પૂરો સવાલ કે શું બંધાય છે, કેવી રીતના બંધાય છે, કે અનાવિકાર થી બંધ કેમ ચાલે છે, એ બંધ નું કારણ શું છે, તો એ બધી આખી ચર્ચા આવી રહી. તો થઈ ગયા ચર્ચા, ગાથાઓ ખ્યાલ આવી? કાલે આપણે પાછી થોડી કહીએ છીએ રિવિઝન માં. ચલો આજે આપણે 273, 274, 275, 6, 7 બરાબર આખી ગાથા આપણે ગઈકાલે કહી દીધી. હવે એક થી કરવાનું, હવે આપણે એક થી કરીએ 278, 279 અને 80. હવે શું કે છે ઉપરના પ્રશ્ન, પેલા ઉપરનો પ્રશ્ન પૂછ્યો. જો અહીંયા વિષય શું આવ્યો 276, 77 માં વિષય શું આવ્યો, તો જરા એક બે મિનિટમાં નિશ્ચય અને વ્યવહાર લયનું સ્વરૂપ સમજાવ્યું હતું, બરાબર છે? અને શું પરિભાષા આવી હતી? મુખ્ય મુખ્ય બિંદુઓ તો યાદ રાખવા પડશે આખા અધિકારની બધી ગાથાઓમાં. તો નિશ્ચય વ્યવહારની આ ગાથા આવે આપણી સામે, તો આપણને શું યાદ આવવું જોઈએ? શું વ્યાખ્યા કરી દીધી નિશ્ચય વ્યવહારની? શું વ્યાખ્યા કરી દીધી? બહુ સિમ્પલ, પરાશ્રિત સો વ્યવહાર. પરાશ્રિત સો વ્યવહાર અને સ્વાશ્રિત સો, સ્વાશ્રિત માં લખાય છે સ્વનો આશ્રય, સ્વનો આશ્રય, સ્વનો આશ્રય લેવાથી શું થશે? સમ્યક દર્શન જ્ઞાન સાહિત્ય ની પ્રાપ્તિ થશે. અને પરનો આશ્રય લેવાથી શું થશે? તો સાત તત્વના વિકલ્પ, અગિયાર અને પૂર્વનું જ્ઞાન, અને પછી જે વ્રત સમિતિ આદિ નું પાલન. તો એ શું છે? પરાશ્રિત વ્યવહાર. અને આત્માનો આશ્રય લીધો તો સ્વાશ્રિત નિશ્ચય. તો મુક્તિ પામે, નિવરો પામે નિર્વાણ ને કોના આશ્રય? પરાશ્રિત છે કે સ્વાશ્રિત છે? તો કે સ્વ આશ્રિતે એ મુનિવરો નિર્વાણ ને પામે છે, બરાબર. હવે જો કળશ આપણે જોઈએ, જરા કળશ હવે શું કે છે? જો કળશ કલાકારો ભાવાશ્રય વાંચી લે, ગઈકાલની ભાષા એટલે ટીકા અને ભાવાર્થ બે પૂરું થઈ જાય. ટીકા આપણે આખી વાળી છે, બરાબર છે? ભાવાર્થ વાંચી આપણે 276, 77 નો ભાવાર્થ. આચરણ આદિ શબ્દસ્તૃતનું જાણવું, બરાબર, સ્વયં આચરણ આદિ શબ્દસ્તૃતનું જાણવું, જીવાદી નવ પદાર્થનું શ્રદ્ધાન કરવું, તથા સ્વકાયના જીવોની રક્ષા. ત્રણ વાત આવી ગઈ, આ ત્રણ વ્યવહાર, ત્રણ વ્યવહાર છે ને, બરાબર. એ સર્વ હોવા છતાં અભવ્યને, અને ભવ્ય પણ લઈ લેવા, અભવ્ય તો ઉદાહરણના અર્થે લીધો, અભવ્યને જ્ઞાન દર્શન સાહિત્ય નથી હોતા, તેથી વ્યવહાર નહીં તો નિષેધ. આને શું કહ્યો? નિષેધ. નિષેધ કહીએ એટલે ન ભણવું એમ, ન પાડ, વ્રત સમિતિ ન પાડવા, ને નિષેધ કહ્યું ને. તો સાત તત્વ નો વિકલ્પ ન કરવા, નિષેધ છે. નિષેધ કહ્યું તો એટલે ન કરવાનું આ કહ્યું ને. નિષેધ એટલે, નિષેધ એટલે શું? તો નિષેધ નો અર્થ શું? નિષેધ કહ્યો, નિશ્ચય લેવાનો નિષેધ કહ્યો એટલે શું? વ્યવહાર. વેરી ગુડ. નિષેધ એટલે એનો આશ્રય કરવા યોગ્ય નથી. એવું નથી કે ભણવું નહીં, પણ એના આશ્રયથી ભણતા રહેશે, એનો જ આશ્રય કર્યા કરશું, ભણતા જઈશું, વિકલ્પ જ કર્યા કરશું, નવ તત્વના ભેદરૂપ વિકલ્પ જ કર્યા કરશું, પણ સમજાય છે? અને મન કે સાહેબરૂપ શુભ વ્રત પાળ્યા જ કરશું, તો કામ નથી થવાનું, આત્મા નથી મળવાનો, સમ્યજ્ઞાન નથી થવાનું, આનંદ નથી મળવાનો. એટલે માટે એનો નિષેધ કર્યો. નિષેધ કર્યો એટલે ત્યાંથી આપણું લક્ષ્ય છોડાવાનું. શું કર્યું? એને ગૌણ, ત્યાંથી આપણું લક્ષ્ય છોડાયું. અને લક્ષ્ય ક્યાં લઈ જવાનું કીધું? બહુ બહુ હાર્ડ લાગે ને, શું હાર્ડ લાગે ને? ભણવાનું કેટલું ઈઝી લાગે, ઉપવાસ કરવાનું કેટલું ઈઝી લાગે, વિધાન વિધાન કરવાનું કેટલું ઈઝી લાગે. પણ હવે કે બધેથી ઉપયોગ ને હટાવવાનું, કોઈ પણ દરેનું લક્ષ નહીં કરવું. અને એક અંદરમાં સ્વરૂપનું લક્ષ, અંદરમાં સ્વરૂપનો આશ્રય, અંદરમાં સ્વરૂપની પ્રતીતિ કરીને અંદરમાં ઠરી જવું, તો બોલો. હવે આ કઠિન છે કે ઈઝી છે? ઈઝી છે, એકદમ ઈઝી છે. બોલવામાં કે પરિણામમાં બોલો ચલાવે છે કે પછી આ સરળમાં સરળ ઘટના છે. તમને તમે નાના કરી દે એમ શીખતા, સમ્યક દર્શન પ્રાપ્ત કરી ચા એમ શીખતા, ચા બનાવી અઘરી, ખીચડી રાંધવી અઘરી છે, પણ સમ્યક દર્શન કરવું સહેલું છે, સરળ છે, ઈઝી છે. આપણે દાખલ ને જેને સાચે ને તારો ધર્મ સ્વભાવ એનો મલમ મારા, જે પણ સમજે છે ધર્મ સમજવો કઠિન છે, ખીચડી રાંધવી સરળ છે, ધંધો કરવો સરળ છે, પૈસા કમાવા સરળ છે, એ તો અમારા ડાબા હાથનો ખેલ છે, બટાકાની રસોઈ કરવી સરળ છે, અમે તો પહેલા કરતા હતા, ખબર પણ નહોતી પડતી. બોલો ના, ભૂતકાળના ભાવોમાં રમવું એમના અપ્રતિક્રમણ, અને ભૂતકાળના ભાવોથી પાછું પણ એમના પ્રતિક્રમણ. આખું ધીમે નીકળી જાય, અમારું સામ શું મળતો, અમારે સામ શું મળતો, કોઈ તો કહેવાય છે તો ક્યાંથી આચાર્ય દેવ આપણે ક્યાં લઈ આવે. એ સર્વ ભાવ હોવા છતાં પણ શું કે છે કે જ્ઞાન દર્શન સાહિત્ય નથી હોતા, તેથી વ્યવહાર હોય તો નીચે છે, અને શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન સાહિત્ય હોય હોય કદાચ હોય. શુદ્ધાત્મા નો આશ્રય હોય તો જ્ઞાન દર્શન સાહિત્ય એટલે અહીંયા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક સાહિત્ય, અને શુદ્ધ આત્મા હોય એટલે શુદ્ધ આત્મા નો આશ્રય હોય, અનુભવ હોય, પ્રતીતિ હોય, બરાબર છે ને? આવી રીતે ભણવું, આવી રીતે એક એક ગાથા. હવે વાંચતો ક્યારેક કોણ કહેતું હતું ને કે અમે વાંચી તો હવે બહુ ઈઝી લાગે છે, ગાથા વાંચવાની પણ બહુ મજા આવે છે. મને એ જોઈએ છે કે મૂળ ગ્રંથ વાંચવાની આપણને ટેવ છે. આમ આપણને લાગે તમે સાથે બહુ કઠિન છે, કઠિન છે, કઈ કઠિન નથી. સૌથી સરળમાં સરળ કહું તમને ચારે અનુભવોમાં, સૌથી સરળમાં સરળ કોઈ ગ્રંથ હોય તો એક્ચ્યુઅલી સમય સારી છે, કારણ કે પ્રતિમાન લોકો તો એટલા બધા સંબંધો ને નામ ને બધું યાદ રાખવું પડે સમજ્યા પછી. અને કર્ણાની યોગમાં તમે જુઓ તો કેટલા બધા કર્મ સિદ્ધાંતો ને બધું બરાબર છે, અને કર્ણાની યોગમાં એ બધું તો દ્રવ્યાની યોગમાં એક્ચ્યુઅલી વાત એક છે ને, એને ઘૂંટાવે છે, એને ગોળન કરે છે, પણ એ વાંધી નીચે બેઠા છે. હવે જો થઈ ગયા તો જે શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન શાસ્ત્ર હોય, નવ પૂર્વ નું જ્ઞાન હોય ત્યાં આત્મજ્ઞાન હોય પણ અને ન પણ હોય, એટલે એમાં શું છે વિષમ વ્યાપ્તિ, અને આમાં શું છે સમ વ્યાપ્તિ. એ શુદ્ધાત્મા નું જ્ઞાન હોય અને જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં જુઓ હોય પણ અને ન પણ હોય, પણ જ્યાં જ્યાં ધુઓ છે ત્યાં ત્યાં અગ્નિ હોય. તો ધુઆ અને અગ્નિ વચ્ચે સમ વ્યાપ્તિ, અને અગ્નિ અને ધુઆ વચ્ચે વિષમ વ્યાપ્તિ. એટલે હવે એટલી બધી અગ્નિ નીકળી છે એવા ધુઆ ન દેખાય, કોઈ ને ધુઆ વગરની અગ્નિ, પણ ધુઓ હોય ત્યાં અગ્નિ હોય. એટલી સરળતા ભાવાત્મા વાત સરળતાથી આવી ગઈ. શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય. આમાં બે વાત શું સમજી, શુદ્ધાત્મા નો આશ્રય અને જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર લેવો, બરાબર છે? તેથી નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, લો શું કરે છે નીચે ધે માટે શુદ્ધ નહીં ઉપાદે, ઉપાદે શુદ્ધ નહીં ઉપાદે. ચાલો જલ્દી પૂરું કરવાને, હજી આ લાઈન ને આખી ખોલો. શુદ્ધ નહીં ઉપાદે તેને ખોલો, પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે. આખું સમજા? અહીંયા છોટમાં શું લખી રહ્યું ઉપમા આવી, શુદ્ધ નહીં ઉપાદે. ખોલો એને ખોલો, શુદ્ધ નહીં એટલે કયો શુદ્ધ નહીં? પરમ 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 શુદ્ધ નિશ્ચય નહીં, જે નયો નો રાજા હશે. કોણ છે નયો નો રાજા? બોલો હે, નયો નો રાજા કોણ છે? લાલબાગ કા રાજા હે, એવી રીતના નયો કા રાજા કોણ હે? બોલો પરમ શુદ્ધ નિશ્ચય નહીં, અને એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં એટલે શું? એનો વિષય, એનો વિષય કોણ છે? સિદ્ધાર્થ. પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય કોણ છે? સિદ્ધાત્મા. પરમ શુદ્ધ નિશ્ચય નહીં ની આંખ કોને જોવે છે? તો કે સિદ્ધાત્મા ને જોવે છે, એટલે એની આંખ ખુલશે. પરમ શુદ્ધ નિશ્ચય નહીં ની આંખ ખુલશે તો એને શું દેખાશે? કેવો શુદ્ધ બોલો, શુદ્ધ શુદ્ધ આત્મા નહી, શુદ્ધ કેમ કે આત્મા ના નામ પર તો ખબર નહી શું શું માની બેઠા છે. શુદ્ધ 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 આત્મા, પરિપૂર્ણ શુદ્ધ અનાદિ અનંત તૂટસ્થ અપરિણામી પારિણામી ભાવ કારણ પરમાત્મા સમય નો સાર અનાદિ અનંત અભેદ એવો આત્મા દેખાય. કોની આંખ ખુલશે તો, કયા નૈની આંખ ખુલશે તો, નૈની આંખ એટલે જ્ઞાન ની આંખ, જ્ઞાન ચક્ષુ. અને એ જ્ઞાન ચક્ષુ ખુલ્યા પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એ જ્ઞાન એના ચક્ષુ ખુલ્યા તો આત્મા કેવો દેખાશે, કે શુદ્ધ આત્મા. અને એ શુદ્ધ આત્મા કેવો છે ઉપમા આવી તમારી માટે બોલો જલ્દી. હવે આશ્રય નહીં બોલ, આશ્રય કરવા યોગ્ય પરમ કૃપા છે. તો એ લાઈન માંથી આવા હવે હવે આગળના કથન ની સૂચના નું કાર્ય કરે અને આગળની જે ગાથાઓ છે. હવે અહીંયા એમ સમજો કે આ જીવ જ્ઞાની થઈ ગયો એમ સમજો. અહીંયા આવીને કે શુદ્ધાત્મા રૂપાદે છે, શુદ્ધાત્મા ના અર્થે જ્ઞાન દર્શન થાય તો પ્રગટ થશે, બરાબર છે. તો એ જ્ઞાની થઈ ગયો એમ સમજો, બરાબર. હવે જો કરજ કાઢીને પછી ની ગાથા વાંચે, કરજ જો રાગાદિક ને બંધના કારણ કયા, કરજ કરો 174. ઓકે, રાગાદિક ને બંધના કારણ કયા, અને વળી તેમને શુદ્ધ ચૈતન્ય માત્ર જ્યોતિ થી અર્થાત આત્મા થી ભિન્ન કયા. જો આ શું ના સમજાય, મને શું ના સમજાય. રાગાદિક ને બે પોઈન્ટ આવ્યા, જલ્દી બે પોઈન્ટ. કયા બે પોઈન્ટ આવ્યા, રાગાદિક ને બંધના કારણ, અને સેકન્ડ પોઈન્ટ કરજ. સેકન્ડ પોઈન્ટ એ રાગાદિક ને બંધના કારણ કયા, ને બંધ તત્વ એ રાગાદિ ભાવ વિભાવ ભાવ શુદ્ધ આત્મા મારા શુદ્ધ આત્મા થી કેવા છે, ભિન્ન છે. ભિન્ન કયા, ત્યારે તે રાગાદિક નું મીન્સ આત્મા છે કે બીજું કોઈ, બીજું કોઈ રાગાદિક નું નિમિત્ત. તો પછી રાગાદિક થાય છે કે નહીં, આત્મા નો અનુભવ થયા પછી, તમને દેખીને થયા પછી જ્ઞાની રાગાદિક થાય છે કે નહીં. તો હવે પૂછે છે, પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્ન નું કાવ્ય છે, એનું ઉત્તર આગળ આપે છે. પણ સમજાય છે, તો પ્રશ્ન તું પૂછો કે રાગાદિક નું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ, જે રાગાદિક થાય છે એનું હાયું ને નિમિત્ત નિમિત્ત. તો રાગાદિક નું નિમિત્ત આત્મા છે, એટલે કારણ કારણ આત્મા છે કે બીજું કોઈ, પ્રશ્ન છે પ્રશ્ન. એવા શિષ્યના પ્રશ્ન થી પ્રેરિત થયા થતા આચાર્ય ભગવાન કરીને આમ નીચે પ્રમાણે કહે છે, બરાબર. હવે પ્રશ્ન સમજાય, સ્થિતિભાઈ પ્રશ્ન શું આવ્યો, પ્રશ્ન શું આવ્યો, ત્રણ પોઈન્ટ આવ્યો. પહેલો પોઈન્ટ શું આવ્યો, રાગાદિક બંધ નું કારણ, બરાબર. બીજો પોઈન્ટ શું આવ્યો, કે રાગાદિક ભાવ કેવા છે, આત્મા થી ભિન્ન છે, આત્મામાં છે નહીં. ગુરુજીથી બહુ સરસ અને ખુલ્લા ખુલ્લા પ્રવચન યાદ આવી રહી છે ગુરુજીથી. ગુરુજીથી કેટલા પ્રશ્નો પડ્યા, એક તો રાગાદિક ભાવ આત્મામાં છે નહીં. હવે જે વસ્તુ આત્મામાં છે નહીં, મને ત્યારે બહુ ગમ્યું છે ને પાકું પ્રકરણ, કે જે વસ્તુ આત્મામાં છે નહીં, હવે એને તમે પાસે બંધના કારણ કહો અને એનાથી આત્મા બંધ આવી છે એમ કહો. હવે એક બાજુ એમ કહું છું કે રાગાદિક આત્મામાં નથી, અને એક બાજુ કહું છું કે રાગાદિક બંધ નું કારણ છે અને એનાથી જીવ બંધાય છે. હવે આ વાત તો કોણ છે કે કેવી થઈ ન થઈ, જે વસ્તુ મારામાં નથી એના, આ વાયર મારામાં નથી અને હું આ વાયર શું બંધાય. તો તમે કે તારામાં છે કે આ વાયર, પોઈન્ટ પકડાય છે અમીબેન, પોઈન્ટ સમજાય. પહેલા સુધી રાગાદી આત્માથી કેવા છે, ખાતીબેન સમજાય છે, ખાતીબેન રાગાદી આત્મા ગમે તો વિચાર સાચી થઈ ગયા હે ને, ચાલો બોલો જલ્દી. તો રાગાદી આત્માથી કેવા છે, ભિન્ન છે, પહેલો પોઈન્ટ, બરાબર. અને બીજું પછી શું કીધું કે રાગાદી બંધન, હા પેલો પણ રાગાદી બંધનું કારણ છે અને આત્માથી ભિન્ન છે. તો હવે એ જે વસ્તુ આત્મામાં નથી એનાથી આત્મા બંધાય કેવી રીતે, ચાલો પહેલા આપણે વિચાર ને પછી વાત કરો. બોલો જલ્દી કહો, એક જ લાઈન માં કહેતો, એક લાઈન માં જે આપણે વિચારી શકીએ. રાગાદી સમજ થયું, રાગાદી ભાવ શુદ્ધ આત્મામાં નથી, એટલે દ્રષ્ટિના વિષયમાં રાગાદી ભાવ નથી પણ પ્રમાણના દ્રવ્યમાં છે. આ એટલો સુપર આપણે કહીએ ને કે એક ઓલું છે, પ્રમાણના દ્રવ્યમાં છે અને દ્રષ્ટિના વિષયમાં નથી. તમે રૂમ હોય ને, રૂમ રૂમ મને તો ઉદાહરણ આનાથી બહુ બેસે વાત, રૂમ હોય બરાબર. હવે એમાં પલંગ છે, મચ્છર બહુ મચ્છર છે, બહુ મચ્છર, મચ્છરદાની લાઈન બી બાંધો કે ઉદાહરણ આપું છું ને સમજાય. એટલે દ્રષ્ટિ નો વિષય પ્રમાણ દ્રવ્ય તે નથી બન્યું, કારણ કે તે નહીં ભિન્ન છે. એ ભગવાન નથી ખાઈ ગયા તો તમે તો યાદ નથી બરાબર ને? કાલે ચલો છુટ્ટી પડી તો ચલો જલ્દી તો બોલો. હવે એક રૂમ છે, હવે મચ્છર ડાલી તમે લાઈ દી પલંગ માં, પલંગ હવે તમે અંદર ગળી ગયા, ગળી ગયા તમે ગળી ગયા તમે ને ગળી ગયા છે હા ઘૂસી ગયા, ગળી ગયા ને ઘૂસી ગયા બરાબર. હવે તમે મચ્છર ડાલી માંથી બધા કાઢી નાખ્યા બરાબર ને? એટલે તો વાંધો ને. હવે બોલો મચ્છર ડાળી ની અંદર મચ્છર નથી અને રૂમ તો રૂમ શું છે? અને મચ્છર ડાળી અંદર બેસી ગયા સુરક્ષિત પકડાઈ ગયા. તો આપણે બેસી રહીએ પછી મચ્છર કરડે છે કે નહીં? જ્યાં છે ત્યાં હું નથી અને જ્યાં હું છું ત્યાં મચ્છર નથી. પછી કઈ વાત સિમ્પલ કરો ને યાર. તો બનવા કારણ છે કે તારી એક સમય ઉપયા એવા થાય છે અને ભિન્ન છે તો કે આ છે ભિન્ન છે એમ તારા મૂળ તત્વ માં પ્રવેશતા કેટલી સરસ બુદ્ધિ છે વાત હમણાં તો હવે કેટલી સરસ. મૂળ તત્વ માં પ્રવેશે તો ત્યારે છૂટા ના પડે અને છૂટા પડે છે ઉપદેશ આપીએ છીએ અને ઉપદેશ આપીએ છીએ એટલે છૂટું પડશે અને છૂટું પડશે એટલે ભિન્નતા અને ભિન્નતા એટલે અંદર હોતા ને હતા નહીં અને હતા નહીં એટલે છૂટા પડ્યા અને છૂટા પડ્યા ત્યારે ખબર પડી કે સાથે હતા ત્યારે પણ છૂટા હતા. લાંબુ થઈ ગયું સમજાયું કે નહીં? થોડું થોડું બોલો. સરસ છે ને આત્માને શરીર શરીર રહી જાય છે, આત્મા નીકળી જાય છે તો શું સમજાય કે જયારે ભેગા હતા ત્યારે પણ અને છૂટા પડ્યા એટલે એવું કહ્યું કે ભેગા હતા ત્યારે છૂટા હતા એટલે છૂટા પડ્યા ને તો છૂટો કેવી રીતના પડે? આત્મા જયારે શરીર માંથી નીકળે ત્યારે થોડો લોહી લુહાણ ઉકળતો હશે ને? શરીર માંથી જયારે નીકળે 50-60 વર્ષ નીકળ્યા ત્યારે લોહી લુહાણ નીકળતો હશે ને? થોડી થોડી ગરમી થોડોક થોડોક તો ગંદો નીકળતો છે. આટલા વર્ષ અસુચીમય નવ દ્વાર બને દિનકારી બોલો સારાય અનુસર રોગ એક એક રોમ રોમમાં રોગ ગણાયો ને ટોટલ કોલમાં તો રોગની સંખ્યા પણ આવી ગઈ બોલો. એવા આવા અસુચી મલિન અપવિત્ર શરીરમાંથી જયારે પવિત્ર આત્મા સુખી આત્મા નીકળે થોડો મલિન થઈને નીકળતો હશે ને? બોલો વિચાર કરો. અરિયા વગર સ્પર્શ્યા વગર અસ્પર્શી આત્મા શરીરમાં વર્ણ કરે છે અને કેવો નીકળી જાય છે વિચાર કરો. અબધ અસ્પર્શ શુદ્ધ અબધ અસ્પર્શ અરિયા વગર હમણાં સ્પર્શે અને નીકળી જાય છે. કેટલી ભિન્નતા નવી રહેલા આનાથી વધારે લોજિક શું કહી જાય? પોઈન્ટ સમજાયો? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન ચલો ગાથા વાંચીએ. ગાથા જોઈએ. અરે ગાથા તો બહુ સરળ છે. શું છે ગાથા? જલ્દી ગાથા આવે. જ્યમ પતિ કમળી કે શુદ્ધ રાત રૂપે સ્વયં નહીં પરિણમે પણ અન્ય જે પટિકમાંથી પોતે તો કેવળ એકાકાર શુદ્ધ છે. જલ્દી વાંચી છું ભાવ સમજાય. તમને ઉદાહરણ સમજાય પટિકમાં કેવો છે શુદ્ધ પણ એમાં જે બધી જાળી પડે છે એના કારણે લાલ પટિક અહીંયા છે અહીંયા લાલ કપડું છે. હવે એ સરકીને અહીંયા લાલ કપડા ઉપર આવી ગયો તો આખો પટિકમાં કેવો દેખાય? કોઈ સમજાય છે તે લાલ કપડા ના કારણે લાલ દેખાયો? લાલ થઈ ગયો? લાલ થઈ ગયો? લાલ દેખાય છે? દેખાય છે તો થઈ નથી ગયો? દેખાય છે તો થયો કે ન થયો? તો કે થઈ નથી ગયો દેખાય છે એનું નિમિત્ત બહાર માં એ લાલ કપડું છે. ખરેખર નિમિત્ત ના કારણે નથી થયો લાલ, પણ એ લાલ રૂપે પલવવાની એની પોતાની યોગ્યતા છે એટલે માટે ટેમ્પરરી લાલ દેખાય. હવે એને સરકારી દો અને બ્લુ કપડા ઉપર મૂકો તો બ્લુ કપડા ના કારણે ના કેમ? કેમ? કારણ કે નિમિત્ત છે એનામાં એવી બ્લુ જાળી પડે એવી એની પોતાની યોગ્યતા. ફક્ત એવી રીતના રાગાદી ભાવ રૂપે પરણવાની પોતાની યોગ્યતા છે એટલે માટે રાગાદી ભાવ રૂપે પરણમે છે અને રાગ બનવું કારણ છે. પરંતુ તો પણ આત્મા રાગ ભાવથી કેવો છે? ભિન્ન. ભાવા સાથે સ્ફટિકમાં પોતે તો કેવળ એકાકાર શુદ્ધ છે તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ આદિ રૂપે પરણતો નથી, પરંતુ લાલ આદિ પર દ્રવ્ય ના નિમિત્તે લાલાશ આદિ રૂપે પરણે છે. એવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે. અને સેકન્ડ આપણે આત્મા પોતે તો કેવો છે, ધ્રુવ શુદ્ધ જ છે. અને એની સાથે એનો એક હજી સ્વભાવ પરિણામ સ્વભાવ વાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદી રૂપે પરમતો નથી, પરંતુ રાગાદી રૂપ પર દ્રવ્ય નિમિત્તે રાગાદી રૂપે પરમે છે. આવો વસ્તુનો સ્વભાવ છે, તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. હવે આના પછીની જે વાત સમજાય છે આ ગાથા, હવે આના પછીની જે બે ગાથા છે 280 અને 281, આ બે ગાથામાં શું કે છે જો આપણે વાંચ્યું છે 281 છે, એની ઉત્થાનિકા વાત છે. આના પછીનો કળશ છે એમાં સૂર્યકાંત મણનું ઉદાહરણ છે, સ્ફટિક મણ છે, બરાબર. હવે તમે વાંચ્યો બધું. હવે જો 280 નું સ્થાન આવા વસ્તુ સ્વભાવને જાણતો, બહુ રજબની ગાથા છે. જ્ઞાની રાગાદી ને પોતાના કરતો નથી એવા અર્થનો આગામી ગાથાની સૂચનાનું શ્લોક કહે છે. અને શ્લોક પછી ગાથા છે, ચલો શ્લોક વાંચો. એવા પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે. જ્ઞાની શું કરે છે? વસ્તુ સ્વભાવ ને જેમ છે એમ. હવે આ જે 80 નંબર ની ગાથા છે એ જ્ઞાની ની છે, અને 81 નંબર ની ગાથા છે અજ્ઞાની ની છે. જ્ઞાની રાગાદી ભાવનો કરતા નથી, અજ્ઞાની રાગાદી ભાવનો કરતા છે. જ્ઞાની કરતા કેમ નથી? કારણ જ્ઞાની કરતા કેમ નથી? કારણ કે વસ્તુ સ્વભાવને જાણે છે. અને અજ્ઞાની કરતા કેમ છે? કારણ કે વસ્તુ સ્વભાવને જાણતા નથી. બહુ સરળ ગાથા છે, બે ગાથા બહુ સરળ, બરાબર. એવા પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે. કયા સ્વભાવને? પોતાના વસ્તુ સ્વભાવને જ્ઞાની જાણે છે, તેથી તે રાગાદી ને પોતાના કરતો નથી, તેથી તે રાગાદી નો કરતા નથી. હોવા છતાં પણ એ રાગાદી ના કરતા, કારણ કે એનાથી શું થઈ ગયું? જ્ઞાની ને શું થઈ ગયું? ઉપયોગી ભેદી જ્ઞાન થઈ ગયું. રાગાદી થી પાછા વળીને જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવમાં આવી ગયા. અકર્તા સ્વભાવના દર્શન જ્ઞાની કરી લીધા. અંદરમાં રાગાદી રહિત જે પોતાની મૂળ વસ્તુ છે એની પ્રતીતિ વર્તે છે, જ્ઞાન વર્તે છે, અનુભવ વર્તે છે, વારંવાર એમાં લીન થઈને અતિથી આનંદના ભૂખા પીએ છે. અને જયારે અંદર જાય છે ત્યારે રાગાદી ભાવ દેખાતા નથી, એનો સદભાવ નથી, એની હયાતી નથી, એની મોજૂદગી નથી, એનું અસ્તિત્વ નથી. ત્યારે જ્ઞાની ઉપયોગમાંથી બહાર આવે ત્યારે જે રાગાદી ભાવ ગણાય એને જ્ઞાની કરતા થશે. જ્ઞાયો જણાશે તો જ્ઞાની એમાં એક તો કરશે હોય શકાય છે. શ્રદ્ધાના ઘરમાં એક જ ભગવાન રહી શકે. તમે નથી નહીં, તમે કહું એક વાત, અન્યથા નગર તો કહું. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધાના ઘરમાં આદિનાથ ભગવાનને પણ સ્થાન નથી, કારણ કે અનાદિનાથ ભગવાન બિરાજમાન છે. ન સમજાય? 24 શંકર પણ શ્રદ્ધા કે છે ઉજરી પાછી પાછી મજબૂતી હોય, ગાળો ખાવો હોય તો ચૂરમાનો, એટલે બે ખાવા હોય તો વધારે મજબૂતી હોય. તો એ વાતો તો બોલો. શ્રદ્ધા કે છે આદિનાથ ભગવાન પણ કેમ? કારણ કે મારી શ્રદ્ધામાં તો મારો અનાદિનાથ ભગવાન બિરાજમાન છે. એટલે જ્ઞાની રાગાદી ભાવ ના કરતા થતા હોવા છતાં, કારણ કે પણમન સ્વભાવ છે એટલે અસ્તિત્વજન્ય રાગ નું પણમન થશે. કારણ કે પણમન સ્વભાવ છે તો અસ્તિત્વ નો રાગ આવશે. પણ જ્ઞાની કે છે કે હું હવે એને મારો માની નહીં. પોઈન્ટ સમજાય છે? બે ચાર દિવસ મહેમાન ઘરે રહેવા આવે તો મારે પોતાના માની લો કે જે દિવસે પગ મૂકે ને મહેમાન, તમે બધા પર્યાય નું એક નામ છે મહેમાન, આગંતુક ભાવ, અને પર્યાય નું એક નામ છે મહેમાન, અને પર્યાય નું એક નામ છે, આપણે ભણ્યા છે ઉત્પાદન કર્યા, પર્યાય નું એક નામ છે પરિચારિકા. બરાબર, ગજબ ના નામો છે પર્યાય ના. પરિચારિકા દ્રવ્ય નો પરિચય આપે છે કોણ? અંદર માં શુદ્ધ દ્રવ્ય કે છે ને, અવ્યક્ત દ્રવ્ય છે, વ્યક્ત કરવા વાળો ભાવ કોનો? કોનો છે? પર્યાય નો. પર્યાય છે અનિત્ય નિત્ય નો નિર્ણય કરે છે, અનિત્ય નિત્ય નો પરિચય કરાવે છે, અરે બોલો
પરિચય આપનાર
સેવા કરે છે. ઠીક છે, સેવા પરિચય તો પરિચારિકા એટલે પરિચય આપનાર, પરિચય આપનાર, પરિચય કરાવનાર કે હું આવો છું, મારો દ્રવ્ય આવો છું. મારો દ્રવ્ય પણ એ તો ભેદ, હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું શુદ્ધ છું. જ્ઞાની એવા શુદ્ધ તત્વમાં લીન થઈ ગયા છે અને એમાં એમાં સ્થિર થયા છે, એની શ્રદ્ધા વધે છે, તો જ્ઞાની આગાધી ભાવના કરતા નથી. બરાબર, તું એટલી ગાથા આપણે ખાલી વાંચી લઈએ એનો હરિગીત પાસ. કદી આવે દ્વેષ વિમોહ અગર કસાય ભાવો નિજ વિશે જ્ઞાની સ્વયં કરતો નથી. બરાબર, જ્ઞાની કરતો નથી તેથી એનો કેવો છે, અકારક અભેદ. અને પછીની વાત ચલો લાસ્ટ. હવે આ અર્થની હવે જો ઉપરનો કળશ વાંચો, આવા પોતાને 177 કળશ વાંચો. સોરી, એની પહેલા આપણે યુનિટ્યુરી ભાવાર્થ ઓફ 280 હું ભાવાર્થ વાંચી દઈએ. આત્મા જ્ઞાની થયો થતો, સોરી, આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુમાં એવો સ્વભાવ જાણ્યો છે. જો આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, મને આ લાઈન વંચાવી દે. વસ્તુનો એવો સ્વભાવ, જેવો સ્વભાવ છે એવો સ્વભાવ, સમજાય કે શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ અકર્તા સ્વભાવ ને જેવો છે એવો જાણ્યા પછી આત્મા પોતે તો શુદ્ધ છે, દ્રવ્ય દ્રષ્ટિએ અપરિણમ સ્વરૂપ છે, પર્યાય દ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તી રાગાદી રૂપે પરિણમે છે. આનાથી સરળ ભાષા શું હોય, હા, માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કરતા થતો ઉદય આવે તેમનો, અંડરલાઈન, ઉદય આવે તેમનો, ઉદય આવે તેમનો. તમે એક સાથે જોતી એક સ્વરમાં ત્રણ શબ્દ નહીં બોલો ત્યાં સુધી હું બોલ્યા જ કરું, ભલે પછી આગળ સમય પૂરો થઈ જાય, મને કોઈ વાંધો નથી. નહીં ઉભારો, મને તો બોલ્યો ઉદય આવે તેમનો. હજી એક વાર, ઉદય આવે તેમનો. વેરી ગુડ, ના તાજ સમજાય છે. ઉદય ના પ્રસંગોમાં કરીએ જ્ઞાન નિવેદન, નિમિત્તો ની વચ્ચે રહીને થાય સંવેદન. સમજાયું ગાથા લખા, ઉદય ના પ્રસંગોમાં રહીએ, સમજાય છે, કરીએ જ્ઞાન અનુવેદન. બરાબર, અને આના પછી ગાથા 281 લઈ લેજે, પછી કાલે આપણો કોર્સ પૂરો થઈ જશે. કારણ કે આગળની જે ગાથા છે તો ધ્વની આપણે પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરી લીધી છે. ફરી પછી 3 મિનિટ છે, 42 મિનિટ થઈ છે, 3 મિનિટ છે. બરાબર છે, આપણે આજ ગાથા લઈએ. હવે અજ્ઞાની ની વાત કરીએ, અજ્ઞાની કેમ બંધાય છે? અજ્ઞાની એટલે કોણ? અજ્ઞાની એટલે ક્યાં? અજ્ઞાની ના ગામ ક્યાં હોય? અજ્ઞાની ક્યાં હશે? અજ્ઞાની હું કેમ બંધાવું? હવે હવે આપણને લાગ્યું છે હવે તો આ મૂળકતા, અજ્ઞાનતા, હવે આ મૂળતા, હવે આ મુખ્યા ભાવ અધ્યવસન હવે તો છોડવા છે. સમજાય છે, હવે એટલો સમય આ મનુષ્ય ભવનો આપણી હાથમાં છે, એટલો સમય પૂરેપૂરો આપણે તત્વજ્ઞાન, તત્વ નિર્ણય, પોતાના નિર્ણયના વસ્તુ સ્વરૂપના નિર્ણયમાં આપણે પૂરેપૂરો લગાવી દેવો જોઈએ. જો ઘડી હાથ ને બંધી હોય અને વહ ઘડી રહી રહે જાય, બોલો છેલ્લે મરણ થાય ત્યારે તો કાઢી નાખો, કાઢી નાખો, બધું કાઢી નાખો, બધું કાઢી નાખો, છે કે નહીં? જો ઘડી અરે રોલેક્સ ની હોય, કઈ હોય, કઈ હોય તમારી, સમજાય છે, 50-60 હજાર ની ઘડી, કાઢો કાઢો. જો ઘડી હાથ મેં બંધી હોય વહ ઘડી રહી રહે જાય, જો ઘડી અરે ઘડી એટલે સમય, જો ઘડી આત્મહિત મેં લાગી વહ કર્મ બંધ બિન થાય. સમજાય, જો ઘડી આત્મહિત ને લાગી વહ કર્મ બંધ જેને થાય, એટલે એ ઘડી ને આપણે આત્મહિતમાં લગાવીએ. હમ, ચલા અજ્ઞાની આપણે કાકા લઈએ. હમ, પણ રાગ દ્વેષ કસાય કર્મ નિમિત્ત થાય ભાંજ, તે રૂપ જે પ્રમે પડી તે બાંધ તો રાગાને. બરાબર છે, એનો ભાવાર્થ જુદે લાઈનો છે. અજ્ઞાની પાછળ છે ભાવાર્થ, અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી. બરાબર છે, અને અહીંયા અજ્ઞાની જગ્યાએ શું લખી નાખવાનું? પેન્સિલથી હું પાછી એમાં લખા અમે અરે ઓછા બહુ કરે એટલે અમે અમે વસ્તુ ના એમ નહી હું બધું અમે અમે બધું સાથે સાથે નહી હું 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 વસ્તુ ના સ્વભાવ ને તો યથાર્થ જાણતો નથી. અને કર્મ ના ઉદય થી જે ભાવ થાય છે તેમને કર્મ ના ઉદય થી ઓદૈક ભાવ, અપાદિક ભાવ, મલિન ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, પરલક્ષી ભાવ, આશ્રવ ભાવ, બંધ ભાવ, શૂન્ય ભાવ, પાપ ભાવ, રાગ ભાવ, દ્વેષ ભાવ, કચાય ભાવ, મોહ ભાવ, અવિરતિ સંયમ આદિ ના ભાવો જે થાય છે તેમને સમજાય છે. હવે મને જો પર ભાવ ને પર વસ્તુ ને પર તત્વ ને પોતાના સમજીને પરિણમે છે માટે તેમનો કરતા થયો શકો પરિણમી આગામી કર્મ બાંધે છે એવો નિયમ. પર વસ્તુ ને આપણે માની પોતાની માની અહીંયા તમારો મોબાઈલ પડ્યો હોય રેકોર્ડ કરવા માટે એક્ઝામ પર ત્યાં પડ્યો અને હું લઈને ચાલુ તમે કીધું ઓ ભાઈ ઓ બેન આ મારું છે પણ સમજાય છે પકડાય છે સમજાય છે. તો કોઈ પર વસ્તુ ને આપણે પોતાની માનીએ તો પર ભાવ કેવા છે પર ભાવ પર ના લક્ષ્ય થવા ભાવ થવા વાળા ભાવ મલિન ભાવ છે અકુરતામય ભાવ છે સંસાર વધારનારા ભાવ છે કર્મનો બંધ કરનારા ભાવ છે સંસારમાં આપણને ક્યાંય ફેંકી દે છે આ ભાવ જેની કલ્પના છે ક્યાં રખડવા ચાલ્યા છે પછી કોણ આવશે આપણને કેવા સમજાવવા રોજ બોલો કોણ આવશે કે તું ભગવાન છો તું ભગવાન છો તું ભગવાન છો તો એવો નિર્ણય આપણને સૌને થાય. કઈ ગાથા સુધી થઈ 282 સુધી આપણો વિષય થયો હવે કેટલી ગાથા બાકી ચલો રે પૂરી થઈ રહી છે કેટલી ગાથા છે કેટલી ગાથા છે ટોટલ 287 સુધી છે ને 51 ગાથા તો 282 થઈ રહી હવે કેટલી બાકી 5 ગાથા આપણે કાલે લેશું અને પછી રિવિઝન કરો. નિજ નિધિ નિજ
જન્માત્માઓ નો સનાતન સ્વામી દિગંબર જૈન ધર્મ નો